પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
એટલે મારું કહેવાનું છે કે ગુરુજીને ગુરુતો ઉપકાર, એક બે વ્યક્તિ ઉપર ઉપકાર નથી કર્યો, લાખો ઉપર ઉપકાર કરી ગયા છે. લાખો જી ઉપર ઉપકાર કર્યો છે પુરુષે, એનો બદલો વાળી શકાય. હવે એ છે કે ભીમ કરવામાં અને ગ્રહણ કરવામાં ઘણો જુદા નથી. એક કર્ણ બે કામ કરે. ચંદુભાઈ ના પ્રશ્ન ઉત્તર આપ્યો પંડિત જી કે ભીમ કરવામાં એટલે રાગ અને આત્માની એકતા તોડવામાં, સંગતર્શન થવામાં અને પછી લીનતા થવામાં ચારિત્ર્ય માટે, અને ગ્રહણ કરવામાં કર્ણો જુદા નથી. આત્માને અનુભવવા માટે કર્ણો એક જ છે, સાધન એક છે. માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભેદ કર્યો અને પ્રજ્ઞા જડી ગ્રહણ કરવો. હવે એક પ્રશ્ન બહુ પોતાનો આપે છે શિષ્યના મુખમાં, એવો સરસ પ્રશ્ન મૂકે છે. પ્રશ્નમાં કવિ છે, આ એક મુમુક્ષુએ માગણી કરી હતી 294 ગાથા મુંબઈમાં 40 તમારે સાંભળવી છે. એના અનુસંધાનમાં 294 થી આપ્યા ચાલે આ ચાલે. હવે પૂછે છે કે આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો. ઉપરમાં કહ્યું કે પ્રજ્ઞા વડે ગ્રહણ કરવો, જ્ઞાન વડે આત્માને પકડવો, અનુભવવો, ઉપાદે કરવો.
મુમુક્ષુની માગણી સંતોષાય છે તો મોરબી આપ ત્યાં સુધી આ કરાય.
દવાખાને પણ હમણાં ગયું, અહિયાં અમારે સુખ છે. અમારે રાજકોટમાં વાંચનકાર, બધા વાંચનકાર નું એક સુખ છે. દેવસિંહભાઈ હોય, પ્રવીણભાઈ હોય, ચંદુભાઈ હોય, લાલુભાઈ હોય, કીર્તનભાઈ હોય, વાતાવરણ જુદું છે. બીજા એ ધડો લેવાની રાજકોટ નું વાતાવરણ આ શિબિરમાં.
લાલુભાઈ કે છે કે અહીંયા સુખ છે, બધા વાંચનકારો અહીંયા એવા વિશાળ દિલવાર સુખ છે. હું કહું છું અહીંયા જ મોટું દુઃખ છે, કંઈ છે ને વાંચવા બેસતા નથી.
હીન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જુદા નથી ભાઈ, સાધન એક જ છે. સમ્યક દર્શન માટે જે સાધન છે તે જ ચારિત્ર માટે છે, તે જ મોક્ષ માટે સાધન એક જ છે. જ્ઞાન કળા સાધન છે. શુદ્ધ આત્માની અભિમુખ થઈને આત્માનો અનુભવ કરવો લીનતા પૂર્વક એક જ સાધન છે. બીજું વચ્ચે આવે ખરું, વ્યવહાર સાધન કહેવાય ખરું. વ્યવહાર એટલે કે ઉપચાર. વ્યવહાર રત્નત્રયના પરિણામને ભિન્ન સાધન કહ્યું શાસ્ત્રમાં. વ્યવહાર નહીં વ્યવહાર સાધન, પણ નિશ્ચય નહીં એ સાધન નથી, ઉપચરિત સાધન છે. અહીંયા કે છે કે માટે પ્રજ્ઞા વડે. હા, હવે પૂછે છે કે પ્રશ્ન, હવે શિષ્ય પૂછે છે કે આત્માને પ્રજ્ઞા વડે, જ્ઞાન વડે, પ્રજ્ઞા એટલે જ્ઞાન વડે, જ્ઞાન વડે કે આત્માને આત્માના જ્ઞાન વડે, એમ આત્માને સાતના જ્ઞાન વડે, એ તો શિષ્યનો પ્રશ્ન જ નથી. શું કહ્યું દફતરી? શિષ્યનો પ્રશ્ન છે કે પ્રભુ ઇન્દ્રિય જ્ઞાન વડે તો આત્માનો અનુભવ થઈ શકતો નથી, એ તો અમારા લક્ષમાં આવી ગયું છે, અને શુભ ભાવ વડે તો ધર્મ થતો જ નથી, આત્માનો અનુભૂતિ થઈ શકતી નથી. પણ પ્રભુ આત્માના જ્ઞાન વડે, આત્માના જ્ઞાન વડે, આ આત્માને આત્માના જ્ઞાન વડે, પ્રજ્ઞા વડે એટલે આત્માના જ્ઞાન વડે, આત્માને આત્માના જ્ઞાન વડે, પ્રજ્ઞા કે આત્મા. આત્માના જ્ઞાન મળે. પ્રજ્ઞા શબ્દ છે ને દેવી લાલજી, બહુ ગાથા 297 માર્મિક પૂછી અનુભવ કેમ થાય અને અનુભવ થયા પછી શું થાય એ અનુભવ માંથી બહાર નીકળીને વાત કરે છે. અનુભવ કેમ થાય અને અનુભવ થાય ત્યારે શું થાય એ સવિકલ્પ દશામાં આવીને સાધક આવે હું ચિતાર કરે છે. ભગવાન આત્મા અખંડ અપર અંક છે. અપર અંક ભગવાન આત્મા છે એને કેવી રીતે અનુભવો? કે આત્માને પ્રજ્ઞા મળે, આત્માને આત્માના જ્ઞાન મળે કેવી રીતે અનુભવો? આત્માને ઇન્દ્રિય જ્ઞાન વડે તો અનુભવી શકાતો નથી, એટલે એ તો મારો પ્રશ્ન જ નથી, એ તો હું પ્રશ્ન જ કરતો નથી. અને શુભ ભાવ કરતા કરતા આત્માનો અનુભવ કેમ થાય એ તો પ્રશ્ન જ નથી મારો. મારો તો હવે પ્રશ્ન એટલો નજીકનો છે કે આત્માના જ્ઞાન વડે આત્માને કેવી રીતે અનુભવવો. સૂક્ષ્મ પ્રશ્ન સારો છે મજાનો, પણ એમ થાય કોઈને આમાં શું આવો પ્રશ્ન કરતા છે? આત્માને આત્માના જ્ઞાન વડે અનુભવવો, ભલે આત્માને આત્માના જ્ઞાન વડે કેવી રીતે અનુભવવો એ કઈ પ્રશ્ન છે? પછી એ છે કે આત્માને આત્માના જ્ઞાન વડે, આત્માને આત્માના જ્ઞાન વડે કેવી રીતે અનુભવો? છૂટે ત્યારે નિર્વિકલ્પ આત્મા ને આત્મા નો અનુભવ, આત્માને આત્મા વડે અનુભવો એવો ભેદ રહેતો નથી. જ્ઞાન વડે આત્માને ગ્રહવો એવું પણ રહેતું નથી, પ્રજ્ઞા વડે આત્માને અનુભવો એવું પણ રહેતું નથી. આ અભેદ ને અભેદ થઈને અનુભવો, અભેદ વસ્તુને અભેદ થઈને અનુભવો. બહુ માર્મિક વાત, સરસ સમજાય એવી ન સમજાય હું નથી. આ આત્માને આ આત્મા હો તે આત્મા નહીં, કરે છે આ શુદ્ધ આત્મા અહીંયા બિરાજમાન છે નાયક મૂર્તિ. આ આત્માને પ્રજ્ઞા વડે એટલે આત્માની સન્મુખ થયેલું જે જ્ઞાન, એવા આત્માને આત્માના જ્ઞાન વડે કઈ રીતે અનુભવો ગ્રહણ કરો એટલે અનુભવો તેનો ઉત્તર કહે છે. આટલો તો પ્રશ્ન થયો. ભેદ થી પ્રશ્ન કર્યો એને ભેદ થી સમજાવીને પછી અભેદ સુધી લઈ જશે, પછી કારકના ભેદ છોડાવશે ત્યારે અનુભવ થશે. અનુભવના કાળે કારકના ભેદ છૂટી જાય. 297 ચિત્તો જો ચેતા સો અહમ તુ નહીં છે દો અવશેષા તે ભાવા તે મસ ફરેતી આત્માને અનુભવ કરીને બીજા આત્માઓને આત્માના અનુભવની પ્રેરણા કરે છે અને આત્માના અનુભવની કળા શીખડાવે છે, બતાવે છે, કરુણા કરીને કહે છે, હે ભવિ પ્રાણીઓ, તમે અનાદિ કાળથી ભગવાન આત્માને ભૂલીને દેહ મન વાણીને પુદગલમય એવા દેહને ને પુદગલમય એવા રાગને જે પર ભાવો છે એને તું તારા ભાવ માની લો છો, એ કોઈ તારા ભાવ નથી, તું તો એક જ્ઞાનાનંદ પરમાત્મા નાયક સચ્ચિદાનંદ આત્મા છો, અને ભેદ જ્ઞાન ની કળા વળે પર્યાદિત નહીં ની આંખ બંધ કરી સર્વથા, અને દ્રવ્યાર્થિક નયની ચક્ષુને ઉઘાડીને એક વાર પરમાત્માનો અનુભવ કર, અને અનુભવ થશે, અને અમને અનુભવ થયો છે, અમારા ગુરુએ આ વિદ્યા અમને આપી છે, એ વિદ્યા અમે તમને આપીએ છીએ, સાંભળો, નકાર કરશો માં, સમજ્યા વિના હકાર પણ કરશો માં, નકાર આમ તો કરશો જ નહીં પણ સમજીને આમ કરજો, પેલા જે કઈ સત્પુરુષો સમજાવે છે એને બરાબર જ્ઞાનમાં એને પકડવું જોઈએ કે શું કહેવા માંગે છે, અને શુદ્ધ આત્માને અનુભવવાની વિધિને કળાને રીત શું છે એને બરાબર પેલા માનસિક જ્ઞાનમાં લઈ નિર્ણય કરીને પછી પ્રયોગ કરજો તો સક્સેસ થશે. ચિત્ર ઉભું, માનસિકમાં એક ચિત્ર ખડું કરવું જોઈએ મન દ્વારા કે આનું નામ સુધાત્મા કહેવાય, અને આનું નામ પ્રજ્ઞા કહેવાય, અને આનું નામ રાગ કહેવાય, આ અજીવ છે, આ આશ્રવ છે, અને પ્રજ્ઞા એ સંવનિજ્ઞાના પરિણામ છે, ને એનો વિષય જીવ તત્વ છે, જીવ તત્વ નિત્ય શુદ્ધ છે, પ્રજ્ઞા અનિત્ય શુદ્ધ ક્ષણિક શુદ્ધ છે, અને આશ્રવ મલિન તત્વ છે. કોઈને કોઈ રીતે, કોઈને કોઈ રીતે શબ્દ દ્વારા કે બોર્ડ ઉપર ચિત્ર દ્વારા પ્રયોજન તો એ છે કે પોતાના શુદ્ધાત્માનું જેવ સ્વરૂપ છે એવું લક્ષમાં લેવું ને નિર્ણય કરવો યથાર્થ, અને યથાર્થ નિર્ણય કરીને ઉપયોગને એમાં લગાવવો તો આત્માનો અનુભવ આ કાળે થઈ શકે છે. આ કાળે આત્માનો અનુભવ થઈ શકે છે બાળ ગોપાળ બધાને, બાળ ગોપાળ એટલે 8-10 વર્ષની ઉંમર ઉપરના, બહેનો ભાઈઓ વૃદ્ધ યુવાન બધાને આત્માનો અનુભવ થઈ શકે છે. પોતાના શુદ્ધાત્માને જાણવો એમાં એકાગ્ર થી લીન થવું એનું નામ અનુભવ છે. જે ઉપયોગ બહિર્મુખ છે એ ઉપયોગ અંતરમાં વાળો, દ્રશ્યને અદ્રશ્ય કરવું, દ્રશ્યને અદ્રશ્ય કરવું, અદ્રશ્યને દ્રશ્ય કરવું, હાય હા, દ્રશ્યને અદ્રશ્ય કરવું, આ પર જણાય છે ને, એને નથી જણાતો એમ કરવું, હા કરવું પડશે, લે અનુભવ કરવો હોય તારે તો, અને એટલો બધો વ્યવહારનો પક્ષ શું પડી ગયો છે, નથી જાણતો, નથી જાણતો ત્યારે જણાશે આત્મા, જાણનાર જણાય છે પર જણાતું નથી, દ્રશ્યને અદ્રશ્ય કરે અને અદ્રશ્ય પરમાત્માને અંતર્મુખીને દ્રશ્ય કરી લે, અને અસત્યનો અસતનો આગ્રહ જનાધિકાર, અસતનો આગ્રહ કહો કે વ્યવહારનો પક્ષ તો હોય કે વાત, જીવોને અસતનો આગ્રહ અનાદિકાળથી શ્રીમદ શબ્દો લખાય, અસતનો આગ્રહ જીવને અનાદિકાળનો, અસતનો એટલે વ્યવહાર પક્ષ આગ્રહ, આમ છે આમ છે આમ છે આમ છે, જીવ કઈ ન કરી શકે, બસ જીવ કઈ ન કરી, જીવ જાણી દેખો,
અસતનો આગ્રહ એવો છે કે જીવને સતનું ભાવન કરવું અતિ કઠિન છે,
કઠિન છે, જો એ શબ્દ, અસતનો આગ્રહ એવો છે કે સતનું ભાવન થવું એને અતિ કઠણ થઈ ગયું છે, આમ તો હોય આવું હોય, આત્મા શુદ્ધ હોય, સંસારમાં આત્મા શુદ્ધ હોય, સંસારી જીવ પરિપૂર્ણ હોય, સંસારી જીવ અકર્તા હોય, કઈ કરવું નહીં. અરે ક્રિયા થાય એને જાણવું એ આત્માનો સવાલ છે, એ પણ કથન ઠીક છે. નિષ્ક્રિયને જાણતા સક્રિયને જાણવું એ જ્ઞાનનો ધર્મ છે, પણ પોતાની પરની ક્રિયા કરવી આત્માનો સવાલ નથી. અજ્ઞાનમાં જાય છે, તારા અજ્ઞાનમાં રહી ગયું, જ્ઞાનમાં એમ દેખાતું નથી સાધકને. પોતામાં અને પરમાં થતી ક્રિયાઓ જણાય છે, પણ હું એને કરું છું એ જાણવામાં આવતું. જેને જાણવામાં આવે અજ્ઞાની છે, મૂળ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, વસ્તુના સ્વરૂપને ચૂકી જાય છે. આત્મા જ્ઞાતા છે પણ કરતા નથી. જ્ઞાયકનો જ્ઞાતા થતા એ ક્રિયાનો પણ જ્ઞાતા બની જાય છે, પણ કરતા રહેતો પોતાની પરની ક્રિયા નથી. સાધક તો પોતાની ને પરની પ્રવૃત્તિને જાણતો પ્રમે છે, પોતાની પ્રવૃત્તિને કરતો અને પારકી પ્રવૃત્તિને જાણતો, એવા બે ભેદ નથી. માર્મિક વાત છે એ. 320 ગાથામાં ઘણું આપણે ચાલ્યું ગયું.
શિબિરમાં ઘણા ઘણી રીતે દરેક વંચન કરો એ
જરૂર છે.
વ્યવહાર
નહીં ના વિષય ને જણાતા જાય છે, નિશ્ચય નહીં ના વિષય તરફ જીવોને વાળતા જાય છે અને સ્વરૂપ માઠરતા જાય છે. જ્ઞાનીઓ ત્રણ વાત લીધી, વ્યવહાર નહીં ના વિષયોને જણાવે છે અને નિશ્ચય ના વિષય તરફ વાળતા જાય છે અને પોતે પોતામાં ઠરતા જાય છે. જ્ઞાનીઓ
આ શ્રીમદજીએ કીધું હતું ને, હવે કોઈ બોલશો નહીં, હું આત્મામાં લીન થાઉં.
એ આ 297 ભાવ છે,
એટલે હવે કોઈ બોલે નહીં.
તમે
લીન નહીં થતા કેજો,
પણ કદાચ એ વાણી નો યોગ હોય અને હું લીન ના થઈ શકું
તો સાંભળનારે પ્રથમ લીન થઈ અમને ઈષ્ટ છે અમને ખુશી છે એમાં એમ એક સરભાગ્ય એમ કહ્યું તમે ભલે બોલો પણ અમારે તો બોલવાનું ને અમારે તો લીન થવાનું એમ એમ 34 માં કોળા નો અર્થ કયો છે એ ભટ છે તો એ બોલે છે
દરેકને માટે છે, કોઈ વ્યક્તિ ની વાત આમાં નથી. એક પ્રણાલિકા, એક પ્રણાલિકા બસ, શાંતિથી સ્વાધ્યાય. કોઈ પણ પછી ચંદુભાઈ બેઠા હોય અને લાલુભાઈ સાંભળતા હોય તો લાલુભાઈ ના બોલું, એમ એમ આવી જાય. બધા માટે કાયદો, કાયદો તો સરખો હોય કે નહીં. ચંદુભાઈ વાંચતા હોય હું આ નામ બેઠો હું મારે ના બોલવું જોઈએ એમ.
કોઈક વખતે કઈક કઈક છોટ રાખી દીધું, પણ બધા પછી બોલ્યા બોલ કરે એમ નહીં.
ચંદુભાઈ કે છે મારાથી રહેવાતું નથી, પણ ખરેખર તો રહેવા જેવું છે, ન બોલવું સારું છે. વાત સાચી, ઈશ્વરભાઈ ની વાત સાચી છે. આ ગંભીર વિષય ખરો છે, ઘણો ગંભીર વિષય, અલૌકિક વિષય. અંદરના છ કારકના ભેદને તોડીને અંદરમાં અભિન્ન કારક સુધી પહોંચી જાય છે. પ્રજ્ઞા વડે આત્માને એમ ગ્રહણ કરવું કે જ્ઞાન વડે આત્માને એમ અનુભવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું, જે જાણનારો છે, જે જ્ઞાયક ભાવ છે, જે ચેતનારો છે, જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણું, બાકીના જે વ્યવહાર નહીંના વિષય ભૂત રાગાદી પરિણામ છે પાંચ મહાવ્રતના કે દેશના ભાવો કે દેવગુરુ શાસ્ત્રના સંબંધથી ઉત્પન્ન થયેલો રાગાંશ શુભ રાગ એ પણ મારાથી ભિન્ન છે એમ જાણું. ટીકા નિયમ સ્વલક્ષણને અવલંબનારી કરના વડે જુદો કરવામાં આવેલો જે ચેતક ચેતનારો તે આ હું છું. નિયત નક્કીપણે નિશ્ચિતપણે જે ચૈતન્ય લક્ષણને અવલંબનારી પ્રજ્ઞા જે ભગવાન આત્માનું લક્ષણ ચૈતન્ય છે એવા સ્વલક્ષણભૂત ચૈતન્ય પરમાત્માને અવલંબનારી અવલંબનારી એટલે એને અભિમુખ થઈને એનો આશ્રય કરીને જે પ્રગતિ પ્રગટ થાય છે પ્રજ્ઞા કહે છે. પ્રજ્ઞા કેને અવલંબે છે, પ્રજ્ઞા કેનો આશ્રય કરે છે, પ્રજ્ઞા કેને સન્મુખ થાય છે જ્ઞાન ઉપયોગ કે નિયત સ્વલક્ષણને અવલંબનારી ચૈતન્ય લક્ષણે લક્ષિત એવો ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એને અવલંબનારી પ્રજ્ઞા એટલે જ્ઞાન વડે જુદો કરવામાં આવેલો જે ચેતક ચેતનારો તે આવું છું. જુદો કરવામાં રાગ થી ભિન્ન પાડીને આત્મા અનુભવ કર્યો ને જે ચેતનારો છે તે હું છું, જે ચેતનારો જે જાણનાર દેખનાર આત્મા તે હું છું, અને અન્ય અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ એટલે અર્થાત ચૈતન્ય લક્ષણ સિવાય, ચૈતન્ય લક્ષણ તો આત્માનું છે અને ચૈતન્ય લક્ષણ સિવાય જેમાં ચૈતન્ય લક્ષણ નથી એવા ચૈતન્ય લક્ષણ સિવાય બીજા લક્ષણોથી ઓળખાવા યોગ્ય આ બાકીના વ્યવહાર ભાવો આ હા હા શું કે છે તેની વાત કરે, તેની વાત કરે જરા. વ્યવહાર રત્ન ત્રયના જે પરિણામ છે પાંચ મહાવ્રતાદિના પરિણામ પ્રગટ થાય છે તેમાં ચૈતન્ય લક્ષણનો અભાવ છે તેથી તે ભાવો મારા નથી એનાથી હું જુદો છું. આ દેશના લગતી સાંભળવાનો જે રાગ ઉત્પન્ન થાય છે એ રાગમાં આત્માનું લક્ષણ નથી તેથી તે આત્મા નથી તેથી તે આત્માના પરિણામ પણ નથી. વિકલ્પો 28 ગુણ નો વિકલ્પ જે ઉઠે છે તે વ્યવહાર રત્ન ત્રયના શુભ ભાવો જે છે તે ચૈતન્ય લક્ષણ સિવાય બીજા લક્ષણોથી ઓળખાવા યોગ જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે જે ભેદરૂપ વ્યવહાર અસદભૂત વ્યવહાર રાગાદી પરિણામ તે બધાય તે સગળાય ઉંદના પરિણામ દયાદાન કરુણા કોમળતાના પરિણામ આ ઉપવાસનો વિકલ્પ ઉઠે છે ને મુનિરાજ કહે છે 12 પ્રકારના તપમાં એ કણસણ નામનો ઉપવાસ નામનો વિકલ્પ ઉઠે છે ને એ શુભ ભાવ છે ને આ સામાયિક નો વિકલ્પ ઉઠે છે પ્રતિકરણ પ્રત્યાખ્યાન નો વિકલ્પ ઉઠે છે ને વિકલ્પ રાગ એ રાગ ચૈતન્યની જાતનો નથી એમાં ચૈતન્યનું લક્ષણ દેખાતું નથી એ જળ લક્ષણે લક્ષિત છે એમાં જડત્વ છે રાગ રાગને ન જાણે ને રાગ જાણનારને પણ જાણતું નથી ચૈતન્ય લક્ષણ સિવાય બીજા લક્ષણોથી ઓળખાવા યોગ્ય આ બાકીના વ્યવહારુ ભાવો છે તે બધાય સગળાય ચેતક પણા રૂપી વ્યાપક ના વ્યાપ્ય નહીં થતા હોવાથી આ વ્યાપ્ય વ્યાપક સંબંધ નો અભાવ છે રાગ ની સાથે આત્મા. શું કહ્યું કે આત્મા કરતા ને રાગ કર્મ, આત્મા વ્યાપક અને રાગ નું વ્યાપ્ય નામનું કર્મ એમ નથી. રાગ માં દયાદાન કરુણા કોમળતા ના પરિણામ માં ભગવાન આત્મા પસરતો નથી, વ્યાપક થતો નથી, પસરતો નથી, એમાં ફેલાતો નથી. એમાં તો ઉદગલ ફેલાય છે, હું એમાં ફેલાતો. આ શુભ ભાવ આત્મા થી કેવી રીતે જુદો છે કે મારું ચૈતન્ય લક્ષણ છે એમાં મને મારું ક્યાંય ચૈતન્ય લક્ષણ દેખાતું નથી. હું જોઉં છું તપાસ ઊંડાણ થી બહુ કર્યો, મને મેં ઊંડાણ થી તપાસ કરું તો પણ મને એમાં કઈ ચૈતન્ય લક્ષણ દેખાતું નથી. માટે એ ભાવ મારા નથી, મારા થી જુદા છે. અને ચેતક પણ આ રૂપી વ્યાપક ના વ્યાપ્ય એટલે કર્મ, કર્તાનું કર્મ, કર્તાનું કર્મ નહીં થતા હોવાથી એ કર્તાનું કર્મ નથી, જ્ઞાતાનું જ્ઞેય છે પણ કર્તાનું કર્મ નથી. એ જ્ઞાતાનું જ્ઞેય પણ ત્યારે બને કે જ્ઞાયક નો જ્ઞાતા થાય ત્યાર પછી બને જ્ઞેય, નકર જ્ઞેય ના નામે પણ એ ધ્યેય બની જાય. જ્ઞાનને જાણો તો ખરો કે નહીં, પણ એલા જ્ઞાયક આત્માને જાણવાનું છોડી મને રાગ ને જાણવો તો રાગ નો તું જ્ઞાતા ક્યાં થયો? તું તો રાગ નો માલિક થઈ ગયો. રાગ ની એકતા બુદ્ધિ થાય છે કરે એની વાત છે. બહુ વાતો ઘણી સૂક્ષ્મ ગુરુદેવ ના પ્રતાપે બહાર આવી ગઈ છે. વખત થઈ ગયો
ભ્રાંતિ નગર માં થઈ છે તમારી જીત ગુરુજી. મોહ મેદાન માં જીત્યા જીત્યા યોગીરા મોહન બાજા આવ્યા. મોહ મેદાન કિતના ખેલાવે ગુરુ કહાન. ખોલો આત્મ ખજાનો નાયક દેવની વીણા વગાડી ક્ષણમાં નિજ પરિણતિને જગાડી. સેના નાદ ગાજે સુવર્ણપુર મોજા સુણીએ નથી હવે તો કોઈ પરમામાં. ખોલો આત્મ ખજાનો અતિન્દ્રિય જ્ઞાન ના ઝરણા જલે છે અખિલ વિશ્વની ઉપર તરે છે. અમૃત વરસાયા છે ગુરુએ ભરત મોઢા. ખોલો આત્મ ખજાનો અમૃત વરસી રહ્યા છે રાજનગર મોજા. ખોલો આત્મ ખજાનો સોદા સમકિત ના ખેલાવે ગુરુ કાન. ખોલો આત્મ ખજાનો ગુરુ પ્રભા જઈને ભરતી. એના મોજા નિરંતર ઉછળે સુવર્ણ મોજા. ખોલો આત્મ ખજાનો એના મોજા ઉછળ્યા રાજનગર મોજા. ખોલો આત્મ ખજાનો અખંડ અભેદના નાયક
પ્રજ્ઞા વડે ગ્રહણ કરવો એ તો બરાબર છે,
જ્ઞાન વડે જ્ઞાન ને ગ્રહણ કરવું, જ્ઞાન વડે આત્મા નો અનુભવ કરવો એ તો બરાબર છે, પણ એ જ્ઞાન વડે આત્મા નો અનુભવ કેવી રીતે કરવો એમ એવો એક માર્મિક પ્રશ્ન છે. એનો ઉત્તર આપી ટીકા નિયત સ્વલક્ષણ ને અવલંબનારી પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે જ્ઞાન ચેતના જે છે એ પોતાના નિયત ચોક્કસપણે જે ચેતના એનું લક્ષણ વાળી જે પ્રજ્ઞા જ્ઞાન ચેતના એ વડે જુદો કરવામાં આવેલો જે ચટક જ્ઞાન ચેતના વડે ચેતક ને જુદો રાખતી ગયો. ચેતક એટલે ચેતના આત્મા જુદો કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું. રાગાદી થી કષાય અને કષાય ના ભાવો જે વિકૃત રાગાદી એનાથી જુદો ચેતક એટલે આત્મા ને જ્ઞાન ચેતના વડે ચેતનારા ને રાગાદી જળ એવા ભાવો થી આત્મા ને જુદો કર્યો અને અન્ય સ્વલક્ષણો થી લક્ષ અર્થાત ચૈતન્ય લક્ષણ સિવાય બીજા લક્ષણો થી ઓળખાવવા યોગ્ય જે બાકીના વ્યવહારૂપ ભાવો શુભ ભાવો એ બધા ચૈતન્ય લક્ષણ એમાં બિલકુલ નથી. પાંચ મહાવ્રત હો કે દેશવ્રત હો કે દેવગુરુ શાસ્ત્ર તરફનો પ્રશસ્ત રાગ હો તો પણ એ રાગાદીમાં ચૈતન્ય લક્ષણ નો અભાવ છે. ગણે કાળ એ રાગાદી ચૈતન્ય જેવા લાગે છે, ચૈતન્ય સાથે ઉપજતો રાગ એ અજ્ઞાન થી એ ચેતન જેવો ભ્રાંતિ થી ભાસે છે, પણ એમાં ચેતના નથી, એમાં જાણવું ને દેખવું એવો એક અંશ પણ જાગૃતિનો રાગમાં નથી. એટલે ચૈતન્ય એવા આત્માથી અન્ય એવું જુદો લક્ષણ એનું હોવાથી જે આ બાકીના વ્યવહારનું ભાવ છે પરાશ્રિત જેટલો વ્યવહાર છે જેટલો પરાશ્રિત વ્યવહાર વિકલ્પ રાગાજી પરિણામ તે બધાય સગળાય કઈ પણ બાકી રાખ્યા વિના વ્યવહાર રત્નત્રયના જે પરિણામો છે પરાશ્રિત એ સગળાય બધાય ચેતકપણા રૂપી વ્યાપક ના વ્યાપ્ય નહીં થતા હોવાથી ભગવાન આત્મા ચૈતન્ય છે અને એ વ્યાપે તો જ્ઞાન ચેતના માં વ્યાપે. જ્ઞાન ચેતના એટલે કે શુદ્ધ ઉપયોગ જે શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરનારો રાગ દ્વેષ મોહ રહિત જે જ્ઞાન ચેતના ના પરિણામ છે એ પરિણામમાં પરિણામી વ્યાપે. ચૈતન્ય ચેતન્ય આશ્રિત થયેલા પરિણામમાં વ્યાપે થયેલા પસરે, પણ જે આ રાગાદી વ્યવહારિક ભાવ પરાશ્રિત છે બંધનું કારણ એમાં ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહીં થતા હોવાથી કર્તાનું કર્મ નહીં થતું હોવાને કારણે ચેતક એવો આત્મા જ્ઞાન ને દર્શન હોય એવો આત્મા અને અજ્ઞાન હોય એવા રાગાદી અજ્ઞાન જેમાં જ્ઞાન નો અંશ નથી એવા રાગાદી એ વ્યાપક ના વ્યાપ્ય નહીં થતા હોવાથી કર્તાનું એ કર્મ નહીં થતું હોવાથી એ અશુદ્ધ ચેતના કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના પરિણામ જે વ્યવહારિક પારના ભાવો એમાં ભગવાન આત્મા એમાં ફેલાતો નથી પસરતો નથી એને ઉપજાવતો નથી, એને ટકાવતો નથી. ચેતન એવો આત્મા રાગ ને ઉત્પન્ન કરતો નથી, રાગ ને ટકાવતો નથી, ને રાગ ને ટાળતો પણ નથી. કેમ કે એમાં ચેતન ભગવાન આત્મા એ રાગ માં જતો નથી. વ્યાપક નું વ્યાપ્ય નથી, કર્તા નું એ કર્મ બનતું નથી. ચેતક પણ રૂપી વ્યાપક ના વ્યાપ્ય કર્મ નહીં થતા હોવાથી એમાં આધારાદે સંબંધ નથી, ને કર્તા કર્મ સંબંધ પણ ભલે સાથે સાથે ઉપજે છે. રાગ જ્ઞાન ની જોડે સાથે બાહ્યમાં તો પણ બે વચ્ચે આધારાદે સંબંધ નથી. બે અણમળતા ભાવો છે. ચૈતન્ય આત્મા અને રાગ બે જુદા લક્ષણ થી લક્ષિત છે. તેથી તે તેના વ્યાપના વ્યાપ્ય નહીં થતા હોવાથી મારાથી અત્યંત ભિન્ન છે. શું કહે છે? સાધક વાત કરે છે કે આવું એક સ્વરૂપ છે, અમારા જ્ઞાન ને શ્રદ્ધામાં આવું વર્તી રહ્યું છે, અને અમારા અભિપ્રાય થી તમે જો જુદા પડશો તો એ અજ્ઞાન થશે. અમે જે રીતે આત્માને રાગથી જુદો પાડીને અનુભવીએ છીએ એવું જ આત્માનું સ્વરૂપ છે. સર્વજ્ઞ ભગવાને પણ એમ જોયું છે. મારાથી અત્યંત સર્વથા ભિન્ન છે. આ પાંચ મહાવ્રત ના પરિણામ ચાલે છે લખનારને, ભાવલિંગી સંતને. એ વ્યવહારિક ભાવો છે. એમ દેહ અત્યંત ભિન્ન છે, કર્મ અત્યંત ભિન્ન છે, એમ પાંચ મહાવ્રત ના પરિણામ અત્યંત સર્વથા ભિન્ન છે. કથનચિત ભિન્ન ને અભિન્ન કહેવું હોય તો જ્ઞાન ચેતના ને કહો. જ્ઞાન ચેતના એટલે જે જ્ઞાન વડે ભગવાન આત્મા નો અનુભવ થઈ ગયો છે, એવા જ્ઞાન ના પરિણામ માં ચેતન વ્યાપક છે. તેથી વ્યાપક નું વ્યાપ્ય છે. તેથી કથનચિત ભિન્ન અને અભિન્ન એ સ્વજાતિ ના પરિણામ માં લાગુ પડી શકે છે. પણ વિજાતિના આત્મા ચૈતન્યથી વિરુદ્ધ સ્વભાવ વાળા જે ભાવો છે રાગાદી, એની સાથે કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન લાગુ પડતું નથી. સર્વથા ભિન્ન છે. આમાં મારાથી તમારે ખેલું છે કે નહીં? મારાથી અત્યંત ભિન્ન છે. શું ભિન્ન છે? કે વ્યવહારિક સગળા ભાવ સગળા પરાચિત વ્યવહાર સગળો મારાથી ભિન્ન છે. ભિન્ન છે એવા જાણવા રૂપે પરણવી રહ્યા છે. પરણવીને કહી છે કે અત્યંત ભિન્ન છે. શાસ્ત્ર વાંચીને કે કોઈના કહેવાથી અમે આ વાત કહેતા નથી. મારાથી અત્યંત ભિન્ન છે આ વ્યવહારિક ભાવ. એને જુદા પાડ્યા છે અને જુદા છે એવું ભાન ને જ્ઞાન વર્તે છે. તેથી તે સ્વરૂપમાં ઠરવા માટે એનું સામર્થ પ્રગટ થઈ ગયું છે. ભાઈ એક વાર અનુભવ પહેલા નિશ્ચયના પક્ષના બળે વ્યવહારનો એને નિષેધ કરવો તો પડશે. તો એને નિશ્ચયનો પક્ષ આવશે. બાકી વ્યવહારનો નિષેધ કરવાનું પણ જો વીર્ય એનું બળ કામ નહીં કરે તો એ નિશ્ચયના પક્ષમાં નહીં આવે તો પક્ષાધિક્રાંત થવાનો પ્રશ્ન હતો. મારાથી અત્યંત વ્યવહારિક ભાવ ભિન્ન છે. પણ છે ને, છે ત્યારે તો ભિન્ન કઈ છે ને, દેહ છે એમ જાણીએ છીએ છતાં દેહ અત્યંત ભિન્ન છે, કર્મ છે એમ તો જાણીએ છીએ છતાં અમારાથી અત્યંત ભિન્ન છે, રાગ છે એમ તો અમે જાણીએ છીએ, જાણીને કહીએ છીએ કે અમારાથી અત્યંત આ તત્વ ભિન્ન છે. જીવ તત્વ થી તો એ આશ્રમ તત્વ અત્યંત ભિન્ન છે, પણ સંવર નિદ્રાના પરિણામ થી અને પરિણામી સાધક ના આત્મા થી પણ એ આશ્રમ અમારાથી મારાથી પોતાથી વાત કરી છે. સિદ્ધ ને ભિન્ન છે ને અરિહંત ને ભિન્ન છે એમ નથી લખ્યું, મારાથી અત્યંત ભિન્ન છે, માટે હું હવે વિષય શરૂ થાય છે. શિષ્યના પ્રશ્નનો ઉત્તર હવે આવે છે. પેલા ભેદથી વાત કરશે, કારકના ભેદથી સમજાવશે, કર્તા કર્મ કર્મ સતદાન પાદાન ને અધિકરણ એવા સટકાર છે, પર્યાયોમાં સક્રિય કારક છે ને દ્રવ્યમાં નિષ્ક્રિય કારક છે. હવે અહીંયા કહે છે કે મારાથી રાગાદી અત્યંત ભિન્ન છે, માટે એમ, માટે રાગ મારાથી ભિન્ન છે, માટે હું જ કરતા, હું જ આ કરતાનો શબ્દ છે પેલો, મારા વડે એ કર્ણ સાધન લીધું, સાધન આત્માને અનુભવવાનું સાધન શું છે કે પોતે જ સાધન, કર્ણ નામનું સાધન છે. ભેદ થી વાત કરે છે, પછી અભેદ કરશે વાત. મારા વડે એ કર્ણ પેલું કરતા, પછી કર્ણ એટલે ઉત્કૃષ્ટ સાધન, મારા માટે સંપ્રદાન, આ હું મારા આત્માને અનુભવું છું એ કોના માટે છે, બીજાને બતાવવા માટે? ના ના ના, હું મારા આત્માને અનુભવું છું ને એ તો મારા જ માટે અનુભવ, મને આનંદ પ્રગટ થઈને એ આનંદનો ભોગ વટો હું જ કરું છું, મને અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે એનો લેનારો હું છું ને દેનારો પણ હું છું, મારા માટે મારા આત્માનો અનુભવ કરું છું, મારા માંથી જ અપાદાન, મારા માંથી મને, હું મારા માંથી મને અનુભવું છું, મારા માન આધાર, મારા આત્માને આત્માથી અનુભવવા માટે મને કોઈ બીજા અન્ય આધારની કે અન્ય અપાદાની જરૂર નથી, મારી સ્વશક્તિથી, મારી સ્વશક્તિથી હું મારા આત્માને અનુભવું છું અને અનુભવું છું, એ આધાર પણ હું પોતે જ છું, કર્તાય હું, કર્ણ પણ હું, સંપ્રદાન અપાદાન ને અધિકરણ આધાર પણ હું, મને જ ગ્રહણ કરું છું, કર્મ પણ હું, જો આ અલૌકિક એક વાત કરે સમજાવે છે કે આત્માને આત્માનો અનુભવ થાય ત્યારે શું સ્થિતિ હોય છે અને કઈ સ્થિતિએ કેટલી હદે પહોંચી જાય જીવ ત્યારે એને પ્રત્યક્ષ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય એની વાત સમજાવે છે. પહેલા કારકના ભેદ પાડીને સમજાવે છે, પછી એ કારકના ભેદો ક્રિયાની ઉત્પત્તિનું કારણ તેને કારક કહેવામાં આવે છે, કાર્યની નિષ્પત્તિ ઉત્પત્તિનું જે કારણ તેને કારકો કહેવામાં આવે છે. આત્માનો આત્માને અનુભવ થાય છે એવું એક કાર્ય પ્રગટ થાય છે આત્મામાં, અનંત કાળથી નહીં પ્રક્રિયેલું એવું કાર્ય મિથ્યા દ્રષ્ટિને પ્રથમ થાય છે અને પછી સાધકને શ્રેણી માનતા પણ આપી દીધો છે. એક કાર્ય અનુભવ સ્વાનુભવ રૂપી કાર્ય પ્રગટ થાય એનું કારણ પોતે છે, એનું કારણ દેવગુરુ શાસ્ત્ર નથી. શાસ્ત્ર નો ઉગાડ એ ધારણા જ્ઞાન, શાસ્ત્ર ની ધારણા જ્ઞાન એ કારણ નથી. શાસ્ત્ર જ્ઞાન હોય તો આત્માનો અનુભવ થાય એમ નથી. અભેદરૂપ કારક ત્રણ પ્રકાર છે. એમાં એક દ્રષ્ટાંત આપણે લઈએ કે માટી માંથી ઘડો બને છે, માટી માંથી ઘડા રૂપી કાર્ય પ્રગટ થાય છે. પેલા માટી હતી એમાંથી ઘડા રૂપી કાર્ય પ્રગટ થાય છે, તો એનું ભિન્ન કારણ કોણ? ભિન્ન કારણ કે કુંભાર, કુંભારે ઘડાને બનાવ્યો, એ ભિન્ન કારક છે, તદ્દન ભિન્ન. માટી એના દ્રવ્ય ગુણ ને પર્યાય થી તદ્દન દ્રવ્ય જુદું છે, એને ભિન્ન કારક, નિમિત્ત કારક, નિમિત્ત કારણ કહેવામાં આવે છે. એ તો તદ્દન ઉપચરિત કથન છે. એનો અહંકાર દેખીને એને નિમિત્ત કહેવામાં આવે છે, પણ એનાથી ઘણો થતો નથી. કેમ કે ભિન્ન કારક છે. હવે ભેદરૂપ કારક અંદરમાં, ભેદરૂપ કારક સેકન્ડ સ્ટેજમાં, કે માટી કરતા અને ઘડાની અવસ્થા થઈ તે તેનું કર્મ, એ ભિન્નકારકનો દ્રષ્ટાંત છે. ભિન્નકારક એટલે માટી દ્રવ્યને કરતા કહીએ અને ઘટની પર્યાય થઈ તે તેનું કર્મ કહીએ, તો ભેદ પડી ગયો ને. એટલો કરતા માટી ને કર્મ ઘડો એ ભેદરૂપ કારક છો. હવે અભેદ કારક કે માટી પોતે જ કરતા, માટી પોતે કર્મ, ઘટ પર્યાય પરિણત માટી કરતા, જો પર્યાય પરિણત દ્રવ્યને કરતા કહેવામાં આવે. પર્યાય થી નિરપેક્ષ દ્રવ્યને કરતા કહેવામાં આવતું નથી, અકર્તા કહેવામાં આવે. પર્યાયથી નિરપેક્ષ જ્યારે માટીને લ્યો તો એ અકર્તા છે, દ્રવ્ય દ્રષ્ટિએ દ્રવ્ય તો અકર્તા છે. પણ જ્યારે પર્યાય પરિણત દ્રવ્ય લેવામાં આવે, પર્યાય સાપેક્ષ દ્રવ્ય લેવામાં આવે, ત્યારે એ પર્યાય પરિણત આખું દ્રવ્ય માટી, ઘટ પર્યાય પરિણત માટી, એ પોતે કરતા પરિણમે છે ને, પરિણમે છે ઘટ પર્યાય રૂપે માટી પરિણમી, તો માટી કરતા અને ભેદ અપેક્ષા એ જો તો ઘટની પર્યાય કર્મ કહેવાય. પણ એને અભેદ ને જોવામાં આવે તો માટી કરતા માટી કર્મ, એ પણ ઘટ પર્યાય પરિણત માટી કરતા અને ઘટ પર્યાય પરિણત માટી કર્મ, અને એ ઘટ પર્યાય પરિણત માટી પોતે સંપ્રદાન પાદાન અધિકરણ ને આધારી પોતે છે. માટી માટી ને માટી કરતા એ માટી ને કર્મ, પણ માટી એ કરતા કર્મ નું અનન્ય પણ તેને અભેદ કાર કહેવામાં આવે છે. સમજાયું છે દ્રષ્ટાંતિ? ન સમજાયું નથી,
સમજાણું નહીં,
સમજાણું નહીં. ફરીને સૂક્ષ્મ તો છે, કેમ કે આ કારક એટલે શું? ઈ કેટલા કે તો નવા હોય તો નામ પણ ન સાંભળ્યું હોય. ઈશ્વરભાઈ કહેતા હતા કે કેટલાક 50% નો નવા આવે એટલે કોઈ વાત જરા હળવી કરીને કરવી, વાત સાચી છે. દાખલો આપ્યો ને, સ્વતંત્રપણે કરી તેને કરતા કહેવામાં આવે, કરતા નું ઈષ્ટ તેને કર્મ કહેવામાં આવે. તો માટી સ્વતંત્રપણે પોતે પરણવીને ઘટ પર્યાયને ઉત્પન્ન કરે છે, માટે સ્વતંત્રપણે તેને કરતા કહેવાય. અને એ કરતા નું ઈષ્ટ ઘડો એનું કર્મ છે. કરતા કુંભાર અને ઘટની પર્યાય કર્મ એમ છે જ નહીં. એ તો અહંકારથી ભરેલો અનુકૂળ નિમિત્તે કહીને કરતાપણાનો ઉપચાર આપ્યો. અહીંયા અનુરૂપ ઘટની પર્યાય જયારે પ્રગટ થાય છે ત્યારે સામે વકીલ કે ડાક્ટર ન હોય પણ કુંભાર, એ પણ કેવો કુંભાર, કે ઘડો કરી શકું છું એવા અહંકારથી ભરેલો જે કુંભાર, એ જ્યારે માટીમાંથી ઘટની પર્યાય થવાની સ્વતંત્ર એની પર્યાય પ્રગટ થવાની થાય છે એના કાળે એને અનુકૂળ નિમિત્તે કુંભાર નો યોગ અને ઉપયોગ તેને અનુકૂળ નિમિત્તે કીને ભિન કારણ હોવા છતાં એને ઉપચાર થી આ ઘટની પર્યાય એ કરી કુંભારે કુંભાર કરતા ને ઘડો થયો એનું કર્મ એમ ઉપચાર થી કહેવામાં આવે છે. હવે અંદરમાં ખરેખર એ વાત તો ઉપચરી છે, એ વાત તો ખરેખર એમ છે નહીં, કેમ કે ભેદ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધનો અભાવ છે. માટીને કુંભારનો હાથ અડતો નથી અને એના હાથને એનો હાથમાં અડતો નથી, એટલે ક્યાંથી કરે ઘડાની પર્યાયને. ઘડાની પર્યાયનો કરતા કુંભાર છે એમ તમે ન દેખો. હવે અંદરમાં જ્યારે આપણે ભિન્ન કારકને કાઢી નાખ્યું, હવે ભિન્ન રૂપ કારક અને અભેદ રૂપ કારક, ભેદ રૂપ કારક કરતા જુદું ને કર્મ જુદું, કરતા માટી દ્રવ્ય અને કર્મ એની ઘટની પર્યાય છે, તો એ સ્વચતુષ્મા એમાં ને એમાં કુંભાર તો અલગ થઈ ગયો. હવે માટી પોતે અંતરવ્યાપક થઈને પૂર્વ પર્યાયનો વ્યય કરીને ઉત્તર પર્યાય રૂપે ઘટ રૂપે પરિણમે છે, આકાર રૂપે, તો એને માટીને કરતા કહીએ અને ઘટની પર્યાયને કર્મ કહેવાય. એ ભેદરૂપ કાળ થઈ ગયો, કરતા માટી થઈ અને ઘડાની પર્યાય થયું એનું કર્મ, એટલો ભેદ પડ્યો ને. કરતા અને કર્મ વચ્ચે ભેદ પાડીને સમજાવવામાં આવે છે, ખરેખર ભેદ નથી. શું કહ્યું? આ જ્ઞેયની અંદર ભેદ પાડીને સમજાવવામાં આવે છે કે માટી કરતા અને ઘડાની પર્યાય થઈ તે માટીનું કર્મ છે, કુંભારનું નહીં. તો કરતા શબ્દ માટી દ્રવ્ય ઉપર લાગુ પડ્યો અને કર્મ કાર્ય લાગુ પડ્યો ઘટની પર્યાય ઉપર, તો એટલો ભેદ પડ્યો. એ ભેદ પાડીને સમજાવવામાં આવે છે. ખરેખર અભેદથી જોવામાં આવે તો ઘટ પર્યાય પરિણત માટી પોતે કરતા છે અને માટી પોતે કર્મ બન્યું છે, ઘડો કર્મ નહીં. ઘડાને કર્મ કેવું તે ભેદ કારક થઈ ગયો, અને અભિન્ન કારક થી જોવામાં આવે તો માટી જ કરતા ને માટી કર્મ. આ તો એક દ્રષ્ટાંત થયું. હવે ઉપરથી આપણે પેલા આત્માની વાત લઈ લઈને પછી શાસ્ત્રના આધારે એક એક વાત આપણે કરીએ. ઉપરથી પેલા સમજાય કે આ આત્મા છે તે કરતા છે, અને જે સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ પ્રગટ થયા વિતરાગી તે આત્માનું કર્મ છે, પણ રાગાદી તો આત્માનું કર્મ નથી. કેમ કે એ તો આત્માથી અત્યંત મારાથી અત્યંત ભીન છે માટે હું કરતા થાઉં અને રાગ મારું ભેદરૂપ કર્મ થાય એમ પણ નથી. ધર્મ ના પરિણામ પ્રગટ થયા તે આત્માનું કર્મ. હવે ધર્મ ના પરિણામ ને આત્માનું કાર્ય ને કર્મ કહેવાય. ભેદ કરીને બીજાને સમજાવવામાં આવે છે. ખરેખર તો એ જ્ઞેયમાં એટલો ભેદ દેખાતો સમજાતું નથી. વાત કહ્યું ચંદુભાઈ બરાબર છે. જરા અનંત કાળ થી એને સંગત સુનામ ચારિત્ર ના પરિણામ પ્રગટ નહોતા થયા. જ્ઞાન પ્રગટ નહોતું થયું કે જે જ્ઞાન આત્મા ને અનુભવે છે જાણે છે એવું જે અંતર્મુખ થયેલું જ્ઞાન એ જ્ઞાન અને આત્મા એને ભેદથી જોવામાં આવે તો આત્મા કરતા આત્માનું જ્ઞાન એનું કર્મ છે. આત્માને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તે ભેદથી જોવામાં આવે તો એ જ્ઞાન ને આત્માનું કર્મ કહેવાય. કેમ કે એને આત્માને પ્રસિદ્ધ કર્યો. રાગ તો આત્માને પ્રસિદ્ધ કરતો નથી માટે તે કર્તાનું કર્મ નથી. એ તો જાત જુદી થઈ ગઈ. આ તો એક જાતના અનુભવ દશા શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગથી આત્માનો અનુભવ થયો. જ્ઞાન ચેતનાથી આત્માનો અનુભવ થયો. તો એ જ્ઞાન ચેતના દ્વારા આત્મા અનુભવમાં આવ્યો. પ્રસિદ્ધિ થઈ કે હું તો એક જ્ઞાનાનંદ આત્મા છું. આત્માનું કર્મ ભેદ અપેક્ષા એ કેવા. આત્મા કરતા જ્ઞાન ચેતના આત્માનું કાર્ય. કેમ કે સ્વભાવભૂત ક્રિયા છે જ્ઞાન. આત્માનું જે જ્ઞાન છે એ સ્વભાવભૂત ક્રિયા છે આત્માની. તેથી આત્મા કરતા અને આત્માને પ્રસિદ્ધ કરનારું અતિન્દ્રિય જ્ઞાન જ્ઞાન ચેતના તે આત્માનું કર્મ છે. હવે એ જ્ઞેયનો એટલો ભેદ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એને નિર્વિકલ્પ અનુભવ થતો નથી. કર્તા દ્રવ્ય અને કર્મ એના પરિણામ એવો ત્યાં સુધી ભેદ રહે છે ત્યાં સુધી અનુભવ થતો નથી. પણ બીજાને અનુભવ નથી એવા જીવને ભેદ પાડીને સમજાવવામાં આવે છે. બીજો જે જીવ છે એને આત્માનો અનુભવ થયો નથી ત્યારે એને સમજાવે કે તારા જ્ઞાન ને અંતર્મુખ વાળ અને એ જ્ઞાન વડે આત્માનો અનુભવ કર. તો આત્મા કરતા ને જ્ઞાન આત્માનું કર્મ થશે. કાર્ય જે અનંત કાળથી નથી આવ્યું પણ એ તો નિર્વિકલ્પ ધ્યાનમાંથી સવિકલ્પમાં આવીને કરતા ને કર્મનો ભેદ કરીને બીજાને સમજાવે છે. પણ ખરેખર એટલો ભેદ પણ જેના લક્ષમાં રહી જશે જો આ દ્રષ્ટિ પૂર્વક જ્ઞાન ની વાત છે ધ્યેય પૂર્વક ને કેમ થાય છે એની વાત છે. પાણી માં બેરોળ નાખે તો પાણી જામે નહીં, પણ દૂધ હોય કઢેલું અને છતાં બેરોળ ના આવે તો દહીં થઈ માખણ થઈને ઘી બની શકે નહીં. એમ એકતા દ્રષ્ટિના વિષય તરફ એનો ખ્યાલ આવ્યો કે પર્યાય નો મારામાં સર્વથા ભીન છે પર્યાય મારા. દ્રષ્ટિના વિષયને દ્રઢ કરવા માટે, પણ જો એ પર્યાયને કથંચિત ભિન્ન અને અભિન્ન એવું જો મેળવણ એને જ્ઞાનનો ખ્યાલ નહીં આવે તો અનુભવ નહીં થાય. આ ભોગ પામે છે એમાં આ અટપટી વાત છે, ધ્યેય અને જ્ઞેયની વાત ઘણી અટપટી છે. સમય એક થાય છે, સમય એક. મુંબઈ ગયો 3 મહિના સુધી ઘાટો કરવા સાંભળવા આવવા પડી. અહીંથી બાપુજીને મારે વાત થઈ, બાપુજીને કહ્યું કે ભાઈ આ હું જાઉં છું મુંબઈ, પણ ઘાટો પરની અંદર જબરજસ્ત અટાણે એકબીજો જવાબ પહોંચ્યો છે, શું થાય છે જોઈ. જો સાંભળવા આવશે તો વાંધો નહીં આવે, જો સાંભળવા જ ના આવે તો થયું. ગયો મુંબઈ ને બધા મૂળ છાપોલી કરી કે નહીં, એ લોકોને ગમે કે લાલુભાઈ દ્રષ્ટિના વિષયની વાત કરશે, એ તો આપણે સાંભળવા જાઉં. દ્રષ્ટિનો વિષય તો તો આત્મા આવ્યો, દ્રષ્ટિના વિષયનો એકાંત પક્ષ આવી ગયો અનેકાંતને ઉડાડીને. અનેકાંતને ઉડાડે ત્યારે દ્રષ્ટિના વિષયનો એકાંત પક્ષ કહેવાય. એ અનેકાંત જ્ઞાન ને ઉડાડતા હતા, પર્યાય ને અલોકમાં મોકલી હતી. જો ભાઈ આ વિષય બહુ સૂક્ષ્મ છે અને ડેલિકેટ છે, જરા નાજુક વિષય છે, સમજવો જરા કઠિન પડે એવું છે. હમણાં જ એક બે ભાઈઓએ મને કહ્યું જયારે આ જ્ઞાન ની વાત કરી, અરે આ તમે જ્ઞાન ની વાત વળી ક્યાં કરી વાંધા, ત્યાં દ્રષ્ટિનો વિષય અમે માંડમાં મજબૂત કર્યો, ત્યાં અમારો દ્રષ્ટિનો વિષય ઢીલો પડી જશે. અરે ભાઈ દ્રષ્ટિનો વિષય હાથમાં આવી જશે, ઢીલો નહીં પડે. સાંભળો, આ જ્ઞાનનું પડખું પણ ચોખ્ખું હોવું જોઈએ, નહીતર જ્ઞાનનો દ્રોહ કરી જશે તો દ્રષ્ટિના વિષયનો એકાંત પક્ષ આવી જશે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે જેમ દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ દેખાતો નથી, એમ જ્ઞાનના જ્ઞેયમાં કર્તા અને કર્મનો ભેદ જ્યારે છૂટી જશે ત્યારે અનુભવ થશે. એવી એક અલૌકિક અનુભવની કળાની આમાં વિધિ છે. શિષ્ય પ્રશ્ન કર્યો છે આપે હું કે આત્માના જ્ઞાન વડે આત્માને કેવી રીતે અનુભવો, પણ આ કોઈ પ્રશ્ન છે? હા, એ પ્રશ્ન છે અમારો. એમ લાગે કે આવું કઈ પ્રશ્ન તો આ પ્રશ્ન જ કરનારો મૂર્ખ લાગે, એમ લાગે કે એમ કહ્યું ને આત્માને પ્રજ્ઞા વડે, એટલે આત્માના જ્ઞાન વડે આત્માને કઈ રીતે અનુભવવો, પણ એ પ્રશ્ન છે આત્માના જ્ઞાન વડે આત્માને અનુભવવો, પણ આત્માને આત્માના જ્ઞાન વડે કઈ રીતે અનુભવવો એમાં ભરું છે.
હાથમાં જાંબુ આપ્યું પણ હવે મારે ખાવું કેવી રીતે,
હાથમાં
જાંબુ આપ્યું પણ ખાવું કેવી રીતે,
જાંબુ આપ્યું પણ ખાવું કેવી રીતે, કે એ રીતે ખાવું કે આ જાંબુ છે એનો વિચાર છોડી દેવો, આ જાંબુ ખાવું તો મને મીઠાશ આવશે એ વિકલ્પ પણ છોડી દેવો, અને જાંબુને મોઢામાં મૂકી અને વેદ્ય વેદકના કર્તા કર્મના વિકલ્પને જ્યારે આત્મા છોડે છે ત્યારે જાંબુનો એને સ્વાદ આવે છે. એ જાંબુનો સ્વાદ લેનારો આત્માને દેનારો પણ આત્મા છે. આ તો દ્રષ્ટાંત. એવી રીતે સ્વાદ આવે એનો, વિકલ્પ તૂટે ત્યારે સ્વાદ આવે. કર્તા કર્મનો છેલ્લો વિકલ્પ રહી જાય છે. છઠ્ઠી ગાથાનો બીજો પારો ચાલે છે. છઠ્ઠી ગાથા એનો બીજો પારો દ્રષ્ટિના વિષય પૂર્વક કરતા કર્મનો નિપુણ અનુભવ ના થાય છે. એ છે કે આત્માને આત્માના જ્ઞાન વડે, શિષ્ય નો પ્રશ્ન એ નથી કે શાસ્ત્ર ના જ્ઞાન વડે આત્માનો અનુભવ કેમ થાય, એ તો શિષ્ય એના મુખમાં પ્રશ્ન આવ્યો જ નથી. એ તો છે જ અસંભવિત વાત, શાસ્ત્રના જ્ઞાન વડે તો આત્મા અનુભવી શકાતો નથી. પણ આત્માના જ્ઞાન વડે આત્માનો અનુભવ કેમ કરવો, સદુપયોગ વડે આત્માને કેમ અનુભવવો, જ્ઞાન ચેતના વડે આત્માને કેમ અનુભવવો, કે જ્યાં સુધી જ્ઞાન ચેતના વડે આત્મા અનુભવનું એવું ભેદ આવશે ત્યાં સુધી તને જ્ઞાન ચેતના પ્રગટ નહીં થાય અને અનુભવ પણ નહીં થાય. એકદમ આ વાત એવી છે, હું જાણું છું એવું અટણે આગળ ન કરું. આ વિષય જરાક જાણવા જેવો છે, આ વિષય જરાક ઊંડા ઉતરીને. આ દૂધમાં મેળવણની વાત ચાલે છે, દૂધ છે તે દ્રષ્ટિનો વિષય છે, અને આ બીજું જ્ઞાનનું પડખું એને મધ્યસ્થીને આવી મળે છે ત્યારે કરતા કર્મના કારકનો ભેદ છૂટીને પોતે પરિણમીને પોતે પરિણામી કરતા અને પરિણામી પોતે પોતાનું કર્મ થાય છે. અકર્તા પ્લસ કરતા કર્મનો અનન્ય પણ ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ એમ કહ્યું છું. અકર્તા ત્રિકાળી મેળવે છે એનું જ્યાં લક્ષ કહ્યું ત્યાં આત્મા અનાદિકાળથી સમ્યક રૂપે નતો પરિણમ હોય પરણે છે, સમ્યક રૂપે પરણે છે. એક પરિણામ તો પોતે કરતા અને પરિણામી દ્રવ્ય પોતે જ કર્મ બને છે, એવું જ્ઞાનનું અભેદ રૂપ ને થાય છે. કરતા આત્માને શુદ્ધ પર્યાય કર્મ એ જ્ઞેયનો ભેદ છે, એ જ્ઞેયનો ભેદ છે ત્યાં સુધી પણ એને વિકલ્પ ઉત્પન્ન થાય છે, સ્વાદ નથી આવતો આત્માનો. એ વાત આચાર્ય ભગવાન હવે આપણે શાસ્ત્રના આધારે વાત કરીએ તો ઉપરથી થોડી વાત કરી, હવે વધારે શાસ્ત્રથી સમજશો એટલે સમજાશે, નહીં સમજાય એ વાત નહીં, સમજાય સમજાય ને સમજા. કે છે પેલા ભેદથી વાત કરે છે, ભેદથી સમજાવે, બીજાને સમજાવવું હોય ત્યારે ભેદથી સમજાવવાનું હોય, અને અનુભવવું હોય ત્યારે અભેદ થી અનુભવ થાય. અભેદ એટલે શું, અભેદ ત્રિકાળ અભેદ ના લક્ષ્ય ક્ષણિક અભેદ. અજ્ઞાનભાઈ ત્રિકાળ અભેદ અનંત ગુણાત્મક અભેદ છે, દ્રષ્ટિનો વિષય ભૂતા સ્વભાવ એનો જે આશ્રય પર્યાય કરે છે અભિમુખ થઈને, તો એ પણ જે પણ અભેદ શુદ્ધ પર્યાય થી દ્રવ્ય અભેદ ને અભેદ છે, ભેદ દેખાતો નથી અનુભવ ના કાળમાં. ભેદ હોવા છતાં પણ દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ દેખાતો નથી, તેથી પ્રતીતિ જેમ જેમ આવી જાય છે, અને જ્ઞેયમાં દ્રવ્ય અને પર્યાયનો કર્તા અને કર્મનો ભેદ દેખાતો નથી એવી સ્થિતિને નિર્વિકલ્પ ધ્યાન કહેવામાં. એ નિર્વિકલ્પ ધ્યાન કેમ થાય અને વિખ્યાત કેમ ટળે, અને જેને વિખ્યાત ટળીનું હોય એ પછી ચારિત્રની પૂર્ણતા કેમ થાય, એ બધી આખી પ્રોસેસ આમાં બતાવવામાં. આ અનુભવને શબ્દમાં રજૂઆત કરી, આ સાધક આત્માઓએ આત્માનો નિર્વિકલ્પ અનુભવ કર્યો, જે અનુભવ વચનાતીત છે, જે વિકલ્પાતીત છે, એવી અનુભવની દશાને પણ સમર્થ આચાર્ય કોઈ હોય, સમર્થ આચાર્ય સમર્થ કોઈ જ્ઞાની હોય એ શબ્દ દ્વારા બીજાને સમજાવી શકે. બાકી કોઈને અનુભવ થઈ ગયો હોય એ પૂછે શું અનુભવની સ્થિતિ ને શું, મને કાંઈ ખબર નથી, આત્માનો અનુભવ કરવા જેવો છે પણ કેમ અનુભવ થાય, અનુભવ થાય ત્યારે શું થાય અમને કાંઈ ખબર નથી, મગ્ન સાંઈ ને આજે ઘણા ગયા ભગવાન આત્માના મહિમાના આગમે એવો જ અનુભવ મને થયો. બાકી કેમ અનુભવ થાય કે શું કારણના ભેદ ને શું અભેદ ને એ કઈ અમને ખબર નથી. બધા કઈ એવી ના કહી શકે. વાણી નો યોગ બધાને નવો અનુભવ તો ઘણા કહી શકે, પણ કહી શકે અને શાસ્ત્ર લખી શકે એ તો બહુ ઓછા. એ પંડિતજી એક શ્લોક કહ્યો હતો જયપુર માં, કે 10,000 માણસ માં એક લેખક થાય અને 1,00,000 માણસ માં એક વક્તા થાય અને 1,00,000,000 માં કોક અનુભવી થાય. 10,000,00,000 ને કરોડ એ તો એક ન્યાય ના શાસ્ત્ર ની એક વાત સમજવાની છે. એમાં કોઈ સિદ્ધાંત જેવું ના સમજમાં, આ તો એક દ્રષ્ટાંત ના રૂપે મોટલે એમ કહે છે. કોઈ ન્યાય શાસ્ત્ર માં એવા ક્ષણિક અભેદ નથી, એ તો ત્રિકાળ છે ને એનું એક રૂપ. એક રૂપ જેમ સોનું છે એનામાં ચિકાટ પીળાશ, એ ત્રિકાળ અભેદ છે. સોનું જે દ્રવ્ય છે, પદાર્થ છે, એમાં એના જે ગુણો છે એ ક્ષણિક અભેદ નથી પણ ત્રિકાળ અભેદ. ક્ષણિક અભેદ કેમ કે જો સર્વથા અભેદ હોય એ ઘાટ થી સોનું, તો એ ઘાટ ભાંગી નાખવામાં આવે તો સોના નો રાખ થઈ
જાય.
કથન થી દબે ક્ષણિક અભેદ કહો કે કથન થી દબે પણ ક્ષણિક અભેદ થાય છે. હો નહીં થી ક્ષણિક અભેદ થાય છે એવું દ્રષ્ટિના વિષય પૂર્વક જ્ઞાનમાં જ્ઞેય આખો ઉત્પાદ વિદ્રુપ સંસાર આત્મા થાય. જેમ કેવળી ભગવાન એક સમયમાં ઉત્પાદિત ધ્રુવતમ સતને જાણે એમ અનુભવના કાળમાં અનુભવી દેવપુણ્ય હરણ્યું એ જયારે જૈનું અવલોકન ધ્યાન કરે છે ત્યારે એને ઉત્પાદિત ધ્રુવતમ સતનું એક સમયમાં જ્ઞાન થઈ જાય. સમય એક જો 2 સમય લાગે એ ઉત્પાદિત ધ્રુવતમ સતને જાણવામાં તો નહીં પક્ષાવી જાય છે. બહુ ન્યાયી સર બધી વાતો છે જૈન ધર્મમાં. આ ધ્રુવને ઉત્પાદે એવા ભેદ જો વિચાર કરે તો નહીં પક્ષે, પણ પક્ષાથી જ્ઞાન થાય ત્યારે એને જેમ છે તેમ આખું વસ્તુ સૌ નહીં પણ જાણો મારો. હવે ભેદથી વાત કરીને હવે અભેદથી વાત કરશે ફરીથી. માટે હું જ કરતા મારા વડે કર્મ સાધન, મારા માટે જ સંપ્રદાન, મારામાંથી ઉપાદાન અપાદાન, મારામાં અધર્મની ક્રિયા સંસારનું કારણ, એમ ધર્મની ક્રિયા મોક્ષનું કારણ. પરિણામ સક્રિય છે, પરિણામ સક્રિય છે. એમાં સમયે સમયે કાર્ય થયા કરે છે. ઊંઘમાં હોતો પણ, ઊંઘમાં હોય છે ત્યારે પણ કાર્ય થાય છે. એના ઉપર નિશ્ચિત થાય છે કે આત્મા એ પરિણામનો કરતા નથી. જરા વિચાર કરે તો કરતા બુદ્ધિ છૂટી જાય, ક્રિયાને જાણનાર થઈ જાય પણ કરનાર રહે. ચેતના એક ક્રિયા હોવાથી આત્માની આત્માની ક્રિયા છે. કઈ ક્રિયા? આત્માને આત્મા વડે જાણવો અનુભવવો એ એક જ ચેતના ક્રિયા છે. આત્માની ચેતના એટલે જ્ઞાન ક્રિયા. જ્ઞાનથી જ્ઞાનને જાણવો અનુભવવો તેને ચેતના અથવા જ્ઞાન કહેવામાં આવે. જ્ઞાન ક્રિયા કહો કે ચેતનાની ક્રિયા કહો એક જ વાત. ચેતના એક જ ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું, એટલે હું ચેતું છું, જાણું છું. હું જાણું બસ, હું ભ્રમણ કરું છું. એટલે એલર્ટ ગ્રહણ કરું છું એનો શબ્દ કરે છે કે ગ્રહણ કરું છું એટલે હું, એટલે હું ચેતું જ છું, એટલે હું જાણું જ છું, બસ હું જાણું જ છું. હવે આગળ વધારીને વાત કરે છે કે ચેતતો જ અર્થાત ચેતતો થકો ચેતું છું, આ જાણતો થકો જ જાણું છું, જાણતો થકો જ જાણું છું. પોતાની વાત છે આ. જો અહીંયા જેને કરતા બુદ્ધિ હશે એને તો આમાં પ્રવેશ જ નહીં મળે. લો એડમિશન. કેમ કે આત્માની ક્રિયા જાણવું જાણવું એ ક્રિયા છે, રાગને કરવું એ આત્માની ક્રિયા નથી. અદ્ભુત થી અદ્ભુત વાત છે. ચેતતો જ ચેતું છું, જાણતો જ જાણું છું. ચેતતો એટલે જાણતો જ જાણું છું, ચેતતા વડે જ ચેતું છું, જાણનાર વડે જ જાણું છું. જાણનાર વડે જ જાણું છું. કેને જાણું છું કે જાણનારને? જાણનાર વડે કેને જાણું છું કે જાણનારને? કે દેવગુરુ શાસ્ત્રને કે રાગને? હા, એ તો ક્યાંય ગયો હવે? જરાક અંદરમાં આવીને નિહાળજો ખરા કે કેમ આત્માનો અનુભવ થાય. આ વાત જો જરાક લક્ષમાં રહેશે ને ધારણામાં હશે તો અનુભવના કાળે આ કામ આવશે, એવી એક પ્રયોજનભૂત વાત છે. અપ્રયોજનભૂત નથી. કે છે કે ચેતતો ચેતું છું, ચેતતા વડે ચેતું છું, જાણનાર વડે જાણું છું, જાણનાર વડે જાણું છું, ચેતતા માટે ચેતું છું, જાણનાર માટે જાણું છું, જાણનાર માટે હું જાણું છું. આ શીતળતા શાંતિ, આત્માની શાંતિનો અનુભવ થાય, આત્માના પ્રત્યક્ષ દર્શન થાય, સમ્યક દર્શન થાય, એની વિધિ છે. ચેતતાને ચેતું છું, જાણનારને જાણું છું, દેખનારને દેખું છું, જાણનારને હું જાણું છું, જાણનાર એવો મારો આત્મા એને હું જાણું છું. એમાં પણ આત્મા જણાતો નથી તો હું આ ઘડિયાળને જાણું છું, એમાં તો આત્માનો અનુભવ ભાઈ બાપુ પ્રભુ ક્યાંથી થાય? અને પરને હું કાર્ય કરું છું ને રાગને કરું ને પુંજને કરું, એમાં તો આત્માનો બાપુ અનુભવની ગંધ નથી. પણ ચેતનાને ચેતું છું એમાં તો આત્માના અનુભવની પાડોશમાં આવી ગયો છે. લોકી કથન છે કે ચેતતાને જ ચેતું છું, જ કહ્યું ને ભાઈ, ચેતતાને જાણનારનાને જ જાણું છું, જાણનારો એવો મારો ભગવાન વિજ્ઞાયક આત્મા એને જ જાણું છું, જાણનારને જાણું છું, જ્ઞાયકને જાણું છું, એમાં અનુભવ નથી થતો તો જ્ઞેયને જાણું છું અને જ્ઞેયને કરું છું, એને માટે તો દિલ્હી બહુ દૂર છે, શું થાય? અમે તો હજી ચોકડું રાખીને બોલીએ છીએ, છૂટા બોટે હજી બોલતા નથી અમે. ભાઈ અનુભવની કળા કોઈ અપૂરો હોય છે, એ કોઈ સાધારણ વાત ન હોય. માથા મોટા થાય બાપુ, આ તો અંદરની જો રુચિ જાગે, અંદર સમજવાનો પ્રયત્ન કરે, વ્યવહારનો પક્ષ છોડે તો એને નિશ્ચયનો પક્ષ આવે ને પક્ષાતિક્રમ થાય. એવા છે મારે એવી દરવા થયા. શું કે છે? ચેતતાને જ કેતું છું, એટલે જ્ઞાયક ને જ જાણું છું, જાણનાર ને જાણું છું, સગરે ને જાણું છું, પરને જાણું છું કે પરને કરું છું. લક્ષ્મણ બાપુ એ ભેદ પડી તો હવે કે છે આગળ. હવે આગળની વાત કરે, 4 મિનિટ બાકી છે, હવે જ કરી નાખી અનુભવમાં લઈ જાય છે અથવા નથી ચેતતો. હા હા, નથી જાણતો
વિકલ્પ ને તોડો.
4 મિનિટમાં વિકલ્પ તૂટી જશે, એક સમયમાં તૂટશે. નથી ચેતતો, નથી જાણતો, નથી ચેતતો છકો ચેતતો. હા હા, નથી જાણતો છકો જાણતો. નથી કહીને, નથી કહીને અનુભૂતિ નો નિષેધ નથી, નથી ચેતતો થકો ચેતતો, નથી જાણતો થકો જાણતો, નથી ચેતતા વડે ચેતતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા વડે જાણતો. એટલે જાણતા વડે જાણું છું એવા ભેદ નીકળી જાય તેને નથી કહેવામાં આવે છે. ભેદના કારકના નિષેધ રૂપ વચન નથી છે એમાં અનુભવ આવે છે. નથી ચેતતા માટે ચેતતો, જાણનાર માટે જાણતો નથી, નથી જાણતા માંથી જાણતો, અને નથી જાણતા માં ચેતતો ચેતતો, નથી ચેતતા માં ચેતતો. હા, નથી ચેતતા ને ચેતતો, નથી ચેતતા ને ચેતતો, નથી જાણનારા ને જાણતો. લે, આ જાણનારા ને હું ન જાણું? ભાઈ, જાણનારા ને તું ક્યારે જાણ? સમજાયું છે? હો, ન સમજાવી વાત આવી નથી. અભિનુ લાગે ભલે કઈ વાતો, પણ આ તો હમણાં જ કેવું છે ને, તો એક ને એક વાર 2-4-5 વખત ઘેર જઈને પાછી સ્વાધ્યાય કરવો. નથી ચેતતા ને ચેતતો, જાણનારા ને નથી જાણતો. જાણનારા ને જાણું છું એવો બે ભેદ આવતા હતા ને, એ ભેદ કાઢી નાખે. જે છું તે છું, જે છું તો એ છે, પરંતુ સર્વવિશુદ્ધિનો મહાપ્રભાવ તો ખલાસ. કારકના ભેદ છૂટી ગયા અને અનુભવ થઈ ગયો. 4 મિનિટમાં અનુભવ થયો, આ 4 મિનિટમાં અનુભવ થઈ ગયો.